એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. હું છું આપનો યજમાન, જ્ઞાનની આ સફરમાં સાથી.
અને હું છું સાથી નિષ્ણાત, અહીં જટિલ વિચારોને સહજ બનાવવા આવી છું.
આજે આપણે ભૌતિકશાસ્ત્રના એક એવા વિષય પર વાત કરવાના છીએ જે એમ કહીએ કે ખૂબ જ રસપ્રદ છે અને કદાચ થોડો વિચિત્ર પણ.
હા, બરાબર.
આપણી ચર્ચાનું કેન્દ્ર છે રિચાર્ડ ફાઇનમેનનું પુસ્તક QED, ધ સ્ટ્રેન્જ થિયરી ઓફ લાઇટ એન્ડ મેટર, એટલે કે ગુજરાતીમાં કહીએ તો પ્રકાશ અને દ્રવ્યનો વિલક્ષણ ક્વોન્ટમ સિદ્ધાંત.
બરાબર. ક્વોન્ટમ ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે કે QED. અને જુઓ, આ કંઈ ફક્ત વૈજ્ઞાનિકો માટે જ નથી. હ
ના, બિલકુલ નહીં.
આ તો આપણી આસપાસની દુનિયા, આપણી ટેકનોલોજી, અરે વાસ્તવિકતા પોતે શું છે એ સમજવાની ચાવી છે. આપણને કદાચ રોજ ખ્યાલ નથી આવતો.
હા, એ સાચું.
પણ આ ક્વોન્ટમ જગતની જે અજાયબીઓ છે ને, તે આપણા જીવનને સતત અંદરખાનેથી આકાર આપી રહી છે.
આપણે આ પુસ્તક લખ્યું ખરેખર અસાધારણ વ્યક્તિત્વ હતા.
હતા જ. 20મી સદીના સૌથી પ્રભાવશાળી ભૌતિકશાસ્ત્રીઓમાંના એક.
અને 1965માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો એમને, આ QED પરના કામ માટે જ.
હા, પણ ફાઇનમેન માત્ર તેજસ્વી વૈજ્ઞાનિક નહોતા, એ તો QED ઘડવૈયાઓમાંના એક હતા જ, જેમણે પેલી ફાઇનમેન ડાયાગ્રામ્સ જેવી ક્રાંતિકારી રીત શોધી કણો કેવી રીતે વર્તે છે તે સમજવા.
હા, એ ડાયાગ્રામ્સ તો ખૂબ પ્રખ્યાત છે.
પણ એનાથી એ વધુ, તેઓ મહાન સમજાવનાર, ધ ગ્રેટ એક્સપ્લેનર તરીકે ઓળખાયા. અઘરામાં અઘરા વૈજ્ઞાનિક ખ્યાલોને પણ સાવ સાદી ભાષામાં ઘણીવાર રમૂજ સાથે સમજાવી દેતા.
મને પેલો કિસ્સો યાદ આવે છે, ચેલેન્જર સ્પેસ શટલ દુર્ઘટનાનો.
હા, કહો ને.
પેલી તપાસ સમિતિમાં એમણે બરફ પાણીના ગ્લાસમાં રબરની ઓ રિંગ ડૂબાડીને બતાવ્યું કે ઠંડીમાં એ કેવી રીતે કડક થઈ જાય છે. સાવ સાદો પ્રયોગ, પણ મુદ્દો એકદમ સ્પષ્ટ.
બિલકુલ. એ જ તો એમની ખૂબી હતી, ઊંડું જ્ઞાન અને તેને સરળ રીતે પ્રયોગ કરીને સમજાવવાની અદ્ભુત ક્ષમતા.
એટલે જ કદાચ QED જેવા અઘરા વિષય પર સામાન્ય લોકો માટે પુસ્તક લખવા તે સૌથી યોગ્ય હતા.
ચોક્કસ. એમનામાં એ ધગશ હતી કે વિજ્ઞાન લોકો સુધી પહોંચે.
તો આ પુસ્તક મૂળભૂત રીતે કહેવા શું માંગે છે, એનો સાર શું છે, જરા કહેશો?
મૂળ હેતુ એ છે કે પ્રકાશ એટલે કે ફોટોન અને દ્રવ્ય, ખાસ કરીને ઇલેક્ટ્રોન, એકબીજા સાથે કેવી રીતે વર્તે છે, કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તે સમજાવવાનું.
ઓકે.
અને એ સમજાવતા ફાઇનમેન એ બતાવે છે કે આ આખી પ્રક્રિયા, આપણી જે રોજિંદી સમજ છે, આપણું કોમન સેન્સ, તેનાથી કેટલી જુદી છે, કેટલી વિચિત્ર છે.
હા, વિલક્ષણ સિદ્ધાંત નામ જ એવું છે.
બરાબર. પણ મજાની વાત એ છે કે આ વિચિત્ર લાગતો સિદ્ધાંત જ કુદરતનું અત્યાર સુધીનું સૌથી સચોટ વર્ણન આપે છે. ગજબ છે.
એટલે એમ કે આપણી સામાન્ય બુદ્ધિ અહીં બહુ કામ ન લાગે.
મોટા ભાગે નહીં. જુઓ, પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે ને, તે એ છે કે વાસ્તવિકતા કોઈ નિશ્ચિત વસ્તુ નથી, પણ સંભાવનાઓ પર ટકેલી છે.
સંભાવનાઓ એટલે ચાન્સ.
હા, એક રીતે. દાખલા તરીકે, પ્રકાશનો કણ, ફોટોન, જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે તે કોઈ એક સીધો રસ્તો નથી લેતો.
ના.
તો તે શક્ય હોય તેવા બધા જ રસ્તે એક સાથે જાય છે.
શું વાત કરો છો, બધા જ રસ્તે એક જ સમયે?
હા. અને ફાઇનમેને આ બધું સમજાવવા માટે ભારેખમ ગણિતનો ઉપયોગ નથી કરતા, સાદા તર્ક, કલ્પના અને પેલી ડાયગ્રામ્સનો ઉપયોગ કરે છે.
એટલે એ શા માટે આવું થાય છે એના કરતાં કેવી રીતે થાય છે એના પર વધુ ધ્યાન આપે છે.
બરાબર પકડ્યું. પ્રકૃતિ કેવી રીતે કામ કરે છે, તેના નિયમો શું છે એ સમજાવે છે. શા માટે એ સવાલનો જવાબ કદાચ આપણી પાસે નથી.
પણ આ બધા રસ્તે એક સાથે જવાની વાત થોડી અટપટી લાગે છે. ચલો આને થોડું વધુ સમજીએ.
ચોક્કસ. ફાઇનમેન શરૂઆત એક સાવ સાદા ઉદાહરણથી કરે છે. કાચની સપાટી લો, એના પર પ્રકાશ પડે ત્યારે શું થાય?
થોડો આરપાર જાય, થોડો પાછો ફેંકાય, પરાવર્તન થાય.
બરાબર.
લગભગ 4% જેટલો પ્રકાશ પાછો ફેંકાય છે. પણ સવાલ એ છે કે શા માટે ફક્ત 4%, અને કયા ફોટોન નક્કી કરે છે કે મારે પાછા ફરવું છે અને કયા નક્કી કરે છે કે મારે આરપાર જવું છે?
હા, એ સારો સવાલ છે. આપણે તો એમ જ વિચારીએ કે કાચની સપાટી પર કંઈક હશે, કોઈક ગુણધર્મ.
પણ QED કહે છે ના, એવું નથી. દરેક ફોટોન માટે બંને શક્યતા ખુલ્લી છે, પાછા ફરવાની પણ અને આરપાર જવાની પણ.
દરેક ફોટોન માટે?
હા, અને આ શક્યતાઓને માપવા માટે ફાઇનમેન એક ખ્યાલ વાપરે છે, સંભાવના એમ્પ્લિટ્યુડ, પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યુડ.
એ શું છે વળી?
એને તમે નાના ફરતા તીર તરીકે કલ્પી શકો, વેક્ટર જેવા. દરેક શક્ય માર્ગ માટે, ભલે ને ગમે તેટલો વાંકો ચૂકો હોય, એક આવું તીર હોય છે.
ઓકે, દરેક રસ્તા માટે એક તીર. પછી?
પછી કોઈ ઘટનાની કુલ સંભાવના જાણવી હોય, જેમ કે પરાવર્તનની, તો એ ઘટના તરફ દોરી જતા બધા જ શક્ય માર્ગોના તીરોને ભેગા કરવા પડે.
ભેગા કરવા પડે એટલે?
સરવાળો.
હા, પણ ખાસ રીતે એક તીરની પૂંછડી બીજાના માથા પર મૂકીને, હેડ ટુ ટેલ સરવાળો.
અચ્છા, એટલે જાણે કે ઘણા બધા નાના રસ્તા છે, દરેકની પોતાની દિશા અને લંબાઈ, તીર, અને અંતિમ પરિણામ બધાની ભેગી અસરથી નક્કી થાય. આ તો પેલું દરિયાના મોજા જેવું નથી લાગતું? ઘણા નાના મોજા ભેગા મળીને મોટું મોજું બનાવે અથવા એકબીજાને શાંત કરી દે.
બરાબર એ જ. જે રસ્તાઓ બહુ વાંકા ચૂકા છે, દૂર દૂરના છે, એમના તીરો બધી અલગ અલગ દિશામાં હોય, એટલે એમની અસર લગભગ શૂન્ય થઈ જાય, એકબીજાને કેન્સલ કરી દે.
ઓકે.
પણ જે રસ્તાઓ લગભગ સીધી લીટી જેવા છે, એમના તીરો લગભગ એક જ દિશામાં હોય, એટલે એ બધા જોડાઈને એક મોટો પરિણામી તીર બનાવે.
અને એ મોટા તીરનું શું?
એ અંતિમ તીરની લંબાઈનો વર્ગ કરો એટલે તમને એ ઘટનાની સંભાવના મળે. પેલા 4% પરાવર્તનની સંભાવના આ રીતે આવે છે.
વાહ, એટલે પ્રકાશ સીધી લીટીમાં જાય છે એ કોઈ કડક નિયમ નથી, પણ અસંખ્ય શક્યતાઓનો સરવાળો કરતા આપણને એવું દેખાય છે, કારણ કે બીજા રસ્તાઓ રદ થઈ જાય છે.
બરાબર, આ ખરેખર વિલક્ષણ વિચાર છે ને.
હા, છી તો ખરો. આ તો થઈ ફોટોનની વાત, પણ દ્રવ્યનું શું? ઇલેક્ટ્રોનનું?
એ જ નિયમો, એ જ વિચિત્રતા. ઇલેક્ટ્રોન પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા બધા શક્ય માર્ગો લે છે, અને ફેઇનમેન ઇલેક્ટ્રોન અને ફોટોન વચ્ચે શું થાય છે એ સમજાવવા માટે ફક્ત 3 જ મૂળભૂત ક્રિયાઓ આપે છે. ફક્ત 3.
કઈ 3?
પહેલી, એક ફોટોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, સીધી વાત.
ઓકે.
બીજી, એક ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એ પણ સીધી વાત. અને ત્રીજી, સૌથી મહત્વની, એક ઇલેક્ટ્રોન કાં તો ફોટોનનું ઉત્સર્જન કરે, બહાર કાઢે, અથવા શોષણ કરે, અંદર લે.
બસ, ફક્ત આ 3 જ ક્રિયાઓ, અને આનાથી પ્રકાશ અને દ્રવ્યો વચ્ચેનું બધું સમજાવી શકાય.
QED મુજબ. હા, અને આ ક્રિયાઓને બતાવવા માટે જ ફેઇનમેન પહેલા ડાયગ્રામ્સ વાપરે છે.
હા, પેલી લીટીઓવાળા ચિત્રો.
બરાબર. સીધી લીટી એટલે ઇલેક્ટ્રોનનો રસ્તો, વાંકી ચૂકી લીટી એટલે ફોટોનનો રસ્તો, અને જ્યાં આ લીટીઓ મળે એને વર્ટેક્સ કહેવાય, ત્યાં પેલી ત્રીજી ક્રિયા થાય, ઉત્સર્જન કે શોષણ.
ઉદાહરણ આપો ને, જેમ કે બે ઇલેક્ટ્રોન એકબીજાને ધક્કો મારે, અપાકર્ષણ કરે, એ આ ડાયાગ્રામથી કેવી રીતે બતાવાય?
બહુ સરળ. જુઓ, એક ઇલેક્ટ્રોન આમ જઈ રહ્યો છે, તે એક વર્ચ્યુઅલ ફોટોન બહાર ફેંકે છે.
વર્ચ્યુઅલ ફોટોન?
આટલે?
એટલે એવો ફોટોન જે આપણે સીધો જોઈ નથી શકતા, એક ક્ષણજીવી હોય છે, જાણે કોઈ ગુપ્ત સંદેશવાહક.
ઓકે.
પછી
આ વર્ચ્યુઅલ ફોટોન ઉડીને જાય છે અને નજીકમાંથી પસાર થતા બીજા ઇલેક્ટ્રોન દ્વારા શોષાઈ જાય છે. આ ફોટોનની આપલે થઈને એના કારણે જ બંને ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર ધકેલાય છે.
અચ્છા, જાણે બે હોડીઓ એકબીજા પર દડો ફેંકીને દૂર જતી હોય એવું?
હા, કંઈક એવું જ. આ વર્ચ્યુઅલ કણો દ્વારા જ કુદરતમાં બળો, જેમ કે વિદ્યુત ચુંબકીય બળ, નું વહન થાય છે.
એટલે ખાલી અવકાશ પણ સાવ ખાલી નથી, તેમાં આવા વર્ચ્યુઅલ કણોની સતત આપલે ચાલતી જ રહે છે.
એકદમ, એ સતત ક્રિયાશીલ છે.
પણ આ બધું સાચું છે એની ખાતરી શું? કોઈ પુરાવા? પ્રયોગો શું કહે છે?
પુરાવા? અરે, જબરદસ્ત પુરાવા છે. QED એ વિજ્ઞાનના ઇતિહાસમાં કદાચ સૌથી વધુ સચોટ, સૌથી સફળ સિદ્ધાંત છે.
કઈ રીતે?
દાખલા તરીકે, ઇલેક્ટ્રોન કેટલું ચુંબકત્વ ધરાવે છે એનું મેગ્નેટિક મોમેન્ટ, એની ગણતરી QED થી કરી શકાય છે. અને જ્યારે ગણતરીના પરિણામને પ્રયોગ દ્વારા માપેલા મૂલ્ય સાથે સરખાવીએ ને,
તો
બંને વચ્ચેનો તફાવત અબજમાં એક ભાગ જેટલો જ આવે છે. એટલે કે 0.00000001% જેટલી પણ ભૂલ નથી.
શું વાત છે! અબજમાં એક ભાગ, આ તો અકલ્પનીય ચોકસાઈ કહેવાય.
ફાઇનમેન પોતે આની સરખામણી કરે છે. તેઓ કહે છે કે આ એટલું સચોટ છે જાણે તમે લોસ એન્જલિસથી ન્યૂયોર્ક શહેર વચ્ચેનું અંતર માપો અને તમારી ભૂલ ફક્ત માણસના એક વાળની જાડાઈ જેટલી થાય.
ગજબ! આનાથી વધુ સચોટ બીજું શું હોઈ શકે? પણ મેં એવું સાંભળ્યું છે કે શરૂઆતમાં આ ગણતરીઓ કરવામાં બહુ મુશ્કેલી પડતી હતી. કંઈક અનંત ઇન્ફિનિટી જવાબો આવતા હતા.
હા, એ સાચી વાત છે. એ ક્યુઈડીની શરૂઆતની મોટી સમસ્યા હતી. ગણતરીઓ અનંત પરિણામો આપતી હતી, જે દેખીતી રીતે ખોટું હતું. ઇલેક્ટ્રોનનું દળ કે વીજભાર અનંત તો ન જ હોઈ શકે.
તો એનો ઉકેલ કેવી રીતે આવ્યો?
એનો ઉકેલ આવ્યો રીનોર્મલાઇઝેશન નામની એક પ્રક્રિયાથી. એ થોડી એમ કહીએ કે ગાણિતિક યુક્તિ જેવી છે.
યુક્તિ?
હા, પણ કામ કરતી યુક્તિ. એમાં ગણતરીમાં આવતા અનંતોને બહુ ચાલાકીપૂર્વક દૂર કરવામાં આવે છે અને સૈદ્ધાંતિક મૂળદળ અને વીજભારને બદલે પ્રયોગમાં માપેલા દળ અને વીજભારનો ઉપયોગ કરવામાં આવે છે.
એટલે જાણે કે જે જવાબ ખબર છે એને સમીકરણમાં મૂકી દેવાનો.
કંઈક અંશે એવું. ફાઇનમેન પોતે પણ સ્વીકારતા કે આ એક વિચિત્ર પ્રક્રિયા છે, પણ મહત્વનું એ છે કે તે કામ કરે છે અને એનાથી મળતા પરિણામો અદ્ભુત રીતે સચોટ આવે છે.
એટલે ભલે પદ્ધતિ થોડી વિચિત્ર લાગે, પણ જો પરિણામ પ્રયોગો સાથે બરાબર મળતું હોય તો એને સ્વીકારવી પડે. વૈજ્ઞાનિક પ્રામાણિકતા એ જ કહેવાય ને.
બરાબર.
આ આખી ચર્ચા પરથી મને લાગે છે કે કેટલાક મુખ્ય વિચારો સ્પષ્ટ થઈ રહ્યા છે. પહેલો તો એ જ કે પ્રકૃતિ ખરેખર આપણી કલ્પના કરતાં વધુ વિચિત્ર છે. આપણી સાહજિક સમજ અહીં ઓછી પડે છે.
સાચી વાત. અને તેથી જ બીજો મુદ્દો આવે છે, પ્રયોગ જ સર્વોપરી છે. આપણી માન્યતાઓ, આપણું તર્ક ભલે ગમે તે કહે, પણ જો પ્રયોગ કંઈક બીજું બતાવતો હોય તો પ્રયોગ જ સાચો. પ્રકૃતિ જેવી છે તેવી તેને સ્વીકારવી પડે, ભલે અતાર્કિક લાગે.
આ વાત ખાસ કરીને આપણા સમાજમાં, જ્યાં ઘણીવાર રૂઢિગત માન્યતાઓ પુરાવા વગર સ્વીકારાઈ જાય છે, ત્યાં બહુ મહત્વની છે. વૈજ્ઞાનિક પુરાવા પર ભાર મૂકવો જરૂરી છે.
બિલકુલ. ત્રીજો મુદ્દો છે નિશ્ચિતતા વિરુદ્ધ સંભાવના. જૂનું ભૌતિકશાસ્ત્ર બધું ચોક્કસ નિશ્ચિત માનતું હતું, પણ ક્વોન્ટમ જગત કહે છે ના, બધું સંભાવના આધારિત છે.
આ વાત પણ જીવનમાં ઉપયોગી થઈ શકે. અનિશ્ચિતતાનો સ્વીકાર કરવો, દરેક નિર્ણયમાં રહેલા જોખમો અને શક્યતાઓનો વિચાર કરવો.
ચોક્કસ. અને ચોથો મુદ્દો જે મને ખૂબ ગમે છે તે છે સરળતામાંથી જટિલતા. ફક્ત પેલી ત્રણ મૂળભૂત ક્રિયાઓ,
હા,
અને એના સંયોજનથી કુદરતની આટલી બધી જટિલ ઘટનાઓ, પ્રકાશનું પરાવર્તનથી માંડીને ઇલેક્ટ્રોનના ચુંબકત્વ સુધી બધું જ સમજાવી શકાય છે.
આ બતાવે છે કે મોટી સમસ્યાઓને પણ તેના મૂળભૂત ભાગોમાં વહેંચીને સમજવી શક્ય છે. ફાઇનમેન ડાયાગ્રામ્સની સરળતા એ જ બતાવે છે.
અને પાંચમો મુદ્દો, વિજ્ઞાનનું કામ શું છે? એ કેવી રીતે કામ કરે છે તે સમજાવવું અને આગાહી કરવી. શા માટે એ સવાલ કદાચ ફિલોસોફીનો છે. ક્યુઈડીની આટલી સફળતા એ બતાવે છે કે આ વ્યવહારુ પરિણામલક્ષી અભિગમ કેટલો શક્તિશાળી છે.
ફાઇનમેનના કેટલાક વાક્યો પણ બહુ યાદગાર છે નહીં? જેમ કે પેલું, કોઈ ક્વોન્ટમ મિકેનિક્સને સમજતું નથી. આનો શું અર્થ કરવો? એમ કે સિદ્ધાંત ખોટો છે?
ના ના, એવું બિલકુલ નહીં. એનો અર્થ એ છે કે આપણી જે રોજિંદી દુનિયાની સાહજિક સમજ છે, જે મોટા પદાર્થો માટે કામ કરે છે, તે ક્વોન્ટમ સ્તરે લાગુ નથી પડતી. તેને સમજવું એટલે તેના નિયમોનો ઉપયોગ કરીને સાચી આગાહીઓ કરી શકવું, ભલે તે નિયમો આપણને ગમે તેટલા વિચિત્ર લાગે. એ એક પ્રકારની બૌદ્ધિક નમ્રતા છે.
અને પેલો બીજો વિચાર, પ્રકૃતિ અતાર્કિક છે પણ પ્રયોગો સાથે સહમત થાય છે, તેથી આશા રાખો કે તમે પ્રકૃતિને જેવી છે તેવી સ્વીકારી શકો અતાર્કિક. આ ફરીથી એ જ વાત પર ભાર મૂકે છે.
હા, પ્રયોગ જ અંતિમ કસોટી છે. આપણી બુદ્ધિ કરતા પુરાવા પર વધુ વિશ્વાસ રાખવો.
હવે આ બધા ઊંડા સિદ્ધાંતોની આપણા રોજિંદા જીવનમાં શું અસર છે? ટેકનોલોજીમાં તો હશે જ, ખરું ને?
ચોક્કસ. અને ઘણી બધી આપણા ફોન, કમ્પ્યુટરમાં જે ટ્રાન્ઝિસ્ટર અને ચિપ્સ છે, લેઝર ટેકનોલોજી, મેડિકલ ઇમેજિંગમાં વપરાતા MRI અને PET સ્કેન, આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક ક્વોન્ટમ મિકેનિક્સ અને QED ના સિદ્ધાંતો કામ કરી રહ્યા છે. એના વગર આ બધું શક્ય જ ન બન્યું હોત.
એટલે આપણે જાણતા અજાણતા આ વિચિત્ર સિદ્ધાંતોનો ઉપયોગ રોજ કરીએ છીએ.
બરાબર. પણ ટેકનોલોજી ઉપરાંત આ વિચારવાની રીત પણ બદલી શકે છે.
જેમ કે?
એક તો અનિશ્ચિતતાનો સ્વીકાર, બીજું પેલી બધા માર્ગોનો સરવાળો કરવાની રીત, કોઈ પણ યોજના કે નિર્ણય લેતા પહેલા બધી શક્યતાઓ, બધા પાસાઓ ધ્યાનમાં લેવા, ત્રીજું એ કે જે ઉકેલો પહેલી નજરે વિચિત્ર લાગે તેને તરત નકારી ન દેવા, કદાચ સાચો જવાબ ત્યાં જ છુપાયેલો હોય.
એટલે કે નવા વિચારો માટે ખુલ્લા રહેવું, બૌદ્ધિક નમ્રતા રાખવી અને જે કામ કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું. ફાઇનમેનનો આ વ્યવહારુ અભિગમ ખરેખર શીખવા જેવો છે.
આખી ચર્ચા પરથી જો એક મુખ્ય શીખ લેવાની હોય તો એ છે કે બ્રહ્માંડ આપણી કલ્પના કરતાં કદાચ વધુ સરળ છે, ફક્ત ત્રણ નિયમો અને સાથે સાથે ઘણું ઘણું વધુ વિચિત્ર પણ છે.
હા, સરળ અને વિચિત્ર બંને એક સાથે.
અને પ્રકૃતિના આ વિચિત્ર નિયમોને સમજવાથી અને સ્વીકારવાથી જ આપણે વિજ્ઞાનનો અત્યાર સુધીનો સૌથી સચોટ અને સફળ સિદ્ધાંત બનાવી શક્યા છીએ.
મારા માટે વ્યક્તિગત રીતે આ ચર્ચામાંથી જે સૌથી મોટી વાત ઉભરી આવી તે એ છે કે વાસ્તવિકતા કોઈ નક્કર નિશ્ચિત વસ્તુ નથી, પણ સતત બદલાતી વહેતી સંભાવનાઓનું નૃત્ય છે. આ વિચાર જ રોમાંચક છે. અને બીજું, ફાઇનમેનની સમજાવવાની શક્તિ, આટલા અઘરા વિષયને આટલો સુલભ બનાવવો એ કમાલ છે.
શ્રોતાઓ માટે હું એક વિચાર મૂકીને જઈશ. ભલે આપણે ક્વોન્ટમ જગતને સાહજિક રીતે ક્યારે પૂરેપૂરું ન સમજી શકીએ, તેની અસરો આપણા જીવનમાં, આપણી ટેકનોલોજીમાં બધે જ છે, તો શું આ હકીકત આપણને આપણી વાસ્તવિકતાની જે ધારણાઓ છે તેના પર ફરીથી વિચાર કરવા નથી પ્રેરતી? આપણી આસપાસની દુનિયા ખરેખર કેટલી અદ્ભુત, કેટલી રહસ્યમય અને કેટલી વિલક્ષણ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.
સમાપ્તન સંગીત.